परिणिवेश रमणीय दर्शन मंदहास रुचिराननांगुजं भोजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वावतारे श्री स्वामी नारायणाय नमो नमः। ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। एकाकी वनवासी ने कंद फूल फलासी ने महातपस्वी ने तेजस्वी ने कृष तनवे श्री बाल मुनये नीलकंठ वर्णी राजाय नमो। साधु सेवारताय साधु संपूजकाय साधु संरक्षकाय साधु पोषकाय पार्षदवर्याय श्री सरजुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय अति सुंदराय कोमलांगाय मुखमंदहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरवे सद्गुरुवर्याय महासमर्थाय उभय देश मध्यस्थिने सर्व परमहंस शिरोमणये श्री गोपालानंद मुनये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद मुनये नमो नमः। श्री गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने नमो नमः। सिद्धमूर्ति श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने अति स्नेही सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री व्यापकानंद मुनये योगानंद मुनये चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने च नमो नमः। वचन सिद्ध भाई रामदास स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भाई आत्मानंद स्वामी ने सर्वानंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। વિક્રમ સંવત 2070 વૈશાખ વદ 12 તારીખ 25 મે 2014 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા આયોજિત રવિસભામાં સદગુરુ શ્રી સતાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે આગળ વધારીશું. શિક્ષાપત્રી ભગવાનની આપેલી અણમોલ ચીજ છે, એને વિશે જેટલું બોલીએ એટલું ઓછું, જેટલું કહીએ એટલું ઓછું, એનું મહાત્મ્ય જેટલું લઈએ એટલું ઓછું, એની એક એક કલમ સર્વ કોઈને સુખદાયી છે, વિચારણીય, આદરણીય, આચરણીય છે. આજે આપણે 49મો શ્લોક આરંભીએ છીએ. પ્રત્યહમ તુ પ્રબોદ્ધવ્યમ સૂર્યમેવા દયાદ્રવેહે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શોચ વિધિસ્તતઃ. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શોચ વિધિ કરવા જાવું. વાલા ભક્તો, અહીંથી વિષય બદલાય છે. શ્લોકમાંનો તું શબ્દ નવા પ્રકરણનો નિર્દેશ કરે છે. આ શ્લોકથી માંડીને 54મા શ્લોક સુધી દરેક સત્સંગીએ દરરોજ કરવાનો નિત્ય વિધિ, પૂજા વિધિ કહેવામાં આવ્યો છે. આ શ્લોકમાં 3 આજ્ઞાઓ છે. પહેલી, રોજ વહેલા ઉઠવું. બીજી, જાગીને હરિસ્મરણ કરવું. ત્રીજી, પછી શૌચ વિધિ કરવા જાવ. પહેલી આજ્ઞા, રોજ વહેલા ઉઠવું. થોડી વ્યાખ્યા કરી લઈએ. વહેલા ઉઠવું એટલે સૂર્યોદય પહેલા. સૂર્યોદય પહેલા એટલે ક્યારે? બ્રાહ્મ મુહૂર્તમાં. અરે ભાઈ, બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય? સંતોએ કહ્યું કે રાત્રિના પાછલા પહોરે તારાઓ અસ્ત થવાની તૈયારીમાં હોય ત્યારથી આરંભીને બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય. આછું આછું અંજવાળું થાય ત્યાં સુધી બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. અચ્છા, આપ તો એવું બતાવો છો કે સૂર્ય ઉગ્યા પહેલાં ઉઠવું, એટલે આમ પથારીમાં પડ્યા પડ્યા જોયા કરીએ, ઉગ્યો ના ઉગ્યો, હજી નથી ઉગ્યો, હોજો. એવી વાત નથી ભાઈ. શિક્ષાપત્રીને અન્ય શાસ્ત્રોથી સમજવી, સંતોથી સમજવી, આ તો એક સાદો નિયમ ભગવાને બનાવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું છે કે થોડું વહેલા ઉઠીને ભજન કરો બાપ, આવો માનવ દેહ નહીં મળે. સુવા માટેનો સમય અને ઉઠવા માટેનો સમય માનવીએ કન્ફર્મ રાખવો જોઈએ. સુવા માટે 10 થી 11 સૂઈ જવું જોઈએ, ઉઠવા માટે 4 થી 5 વાગ્યાના સમયમાં ઉઠી જવું જોઈએ. આ ઉત્તમમાં ઉત્તમ જિંદગી કહેવાય. સ્વાસ્થ્યને માટે, હરિભજન માટે, જીવન જીવવા માટે, ધન કમાવા માટે, બધી બાબત માટે કાંઈ વિચારવું, લખવું, ચિંતવવું, એ સૌ માટે. સવાલ ઊભો એવો થયો કે વિદેશમાં શું કરવું? ત્યાં તો સૂર્ય ઉગવા અથવાનું બહુ જ ફેરફારવાળું હોય છે, બહુ ફેરફારવા. 6 કલાકનો દિવસ થઈ જાય, 18 કલાકની રાત્રિ થઈ જાય, ક્યારેક 18 કલાકનો દિવસ અને 6 કલાકની રાત્રિ. સવારે 4 વાગે સૂર્ય ઉગે તો શું કરવું? ત્યારે આપણે તો હાથ જોડીને કહેવાનું જ રહ્યું કે તમારે સૂર્ય હારે કનેક્શન ન રાખવું, ઘડિયાળ હારે રાખવું. હમ કરે હી ક્યા, હે? ઘડિયાળ આરે તમારું જીવન ફિટ કરી દો ને બાપા. சாரதி பாஞ்ச வகையான சமயம் அவுட்டுவோம். தஸ்தி அக்யாரண்ணா சமயமா ஹோய் ஜாவும். மனவி மாத்திரே ஓச்சாம ஓச்சோ ச கலாக் અને વધારેમાં વધારે 8 કલાક આરામ કરવો જરૂરી છે. પછી 6 કલાકની અંદર લઈ જાય 5 કલાક 4 કલાક તો એ કોઈ યોગી પુરુષ ધ્યાની પુરુષ ભગવત ભક્ત ગણવા હાજરે તો અને માંદા પડે તો હમજું કમથી હમતા રવાડે ચડ્યાતા. આઠ કલાક સુધી આરામ જે લોકોને માનસિક બહુ જ કામ રહેતું હોય, માનસિક શારીરિક નહીં, એ લોકોએ કરવો જરૂરી છે. શારીરિક શ્રમવાળાને 6 કલાકે પૂરું, માનસિક શ્રમવાળાને 8 કલાક ઊંઘ જોઈ નો મનાય એવી આ વાત છે. ઘણાને એવું લાગે કે આ ભાઈએ આખો દિવસ કોદાળી લઈને ખોઈ દીધું છે, ધૂળ ફેરવી છે, પથરા ફેરવા છે, ટાઢમાં તડકામાં વરસાદમાં આ તો બહુ થાકી ગયો હોય, આને તો 12 કલાક હોવું જોઈએ. અને આ ભાઈ ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા કાંઈક કર્યા કરતા હતા, ટાઢા છાંઈએ એસીમાં, તો આને 8 કલાક હોઈને કામ શું છે? એ આપણો ખોટો ખ્યાલ છે. આપ જાણો ન જાણો, એક સત્ય વાત આપની આગળ પ્રગટ કરું છું. આપણે 3 શરીર છે. કેટલા? આપણે એકને જ ભાળીએ છીએ, બેને ભાળતા નથી, એટલે એમ લાગે કે એક જ આપણે દેહ છે. આપણે 3 દેહ, એક એકને 3 દેહ છે. બોલો, ન મનાણું છે? એલા યાર માનો ને, આ દેખાય એને તો માનો છો ને? મા બાપ થકી જેને જન્મ મળ્યો છે એ આ શરીર, થોડું શરીર, એની અંદર એક સૂક્ષ્મ શરીર છે, સંકલ્પાત્મક શરીર, એની અંદર પાછું એક શરીર છે, કારણ શરીર. ત્રણેય શરીર વિકારી છે, એની પર આત્મા છે, એને નિર્વિકારી કહીએ, એનાથી પર પરમાત્મા છે, એ તો અતિ શુદ્ધ નિર્લેપ ને નિર્વિકારી છે. એ તમે પ્રસંગથી કહ્યું, પણ મારે જે વાત કરવી છે એ આટલી જ કરવી છે કે આ શરીરમાં વિકાર બહુ સ્પીડમાં થાય છે, એનાથી ઓછી સ્પીડમાં સૂક્ષ્મ શરીરમાં વિકાર થાય છે, અને એનાથી ઓછી સ્પીડમાં કારણ શરીરમાં વિકાર થાય છે. શરીર ઉપર ઘા વાગ્યો હોય તો એ અમુક સમયમાં રૂજાઈ જાય છે, પણ મન ઉપર ઘા વાગ્યો હોય તો એને રૂજાતા વાલ લાગે ને કાં તો ન પણ રૂજાય. એટલે આપણું ઓલું જૂનું ગીત યાદ કરો, કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ રે લોલ. અને એનાથી આગળ વાત, કારણ શરીરમાં જો ઘા વાગ્યો હોય ને, અંદર ડંશ બેઠો હોય, એ ન જાય. એ બહુ ઊંડો ઉતરી ગયો. કા કારણ શરીર કરતા સૂક્ષ્મ શરીર સ્પીડમાં ફરે છે, એના કરતા સ્થૂળ શરીર વધારે સ્પીડમાં ફરે છે. માટે સ્થૂળ શરીરને થાક પણ જલ્દી લાગે અને થાક ઉતરીએ જલ્દી જાય. સૂક્ષ્મ શરીરને થાક લાગે બહુ ભી પડે અને ઉતરે બહુ વારે, અને કારણ શરીરને તો એથી વધારે વાલ લાગે છે, થાક લાગતા ને થાક ઉતરતા. ફેરફાર એમાં ઓછો સ્પીડે થાય એમ. માટે થોડ શરીરના પરિશ્રમ વાળાને 6 કલાકે આરામ થઈ જાય, પણ સૂક્ષ્મ શરીરના પરિશ્રમ વાળાને 8 કલાકે આરામ થાય. આ રીતે મને જે સમજાય છે એ મેં કહ્યું. વહેલા ઉઠવું, અહીં તો વાત એટલી છે, પણ ઉઠવાને આરામને સંબંધ હોવાથી મેં વાત પ્રસંગાત કહી. ઉઠવાનો આપણા બધાનો સમય 4-5 વાગ્યાનો જાણવો, આ ઉત્તમ સમય છે. 5 વાગ્યા પછી પથારીમાં પડ્યું રહેવું તે સારું નહીં, જાગી જવું જોઈએ. જો સ્વાસ્થ્ય સારું હોય તો માંદાને કોઈ નિયમ નથી. આગળ એ બધી વાત હું કરીશ. હવે સવાલ ઊભો થયો કે આ આજ્ઞાનો હેતુ શું? આધ્યાત્મિક દ્રષ્ટિથી હેતુ છે, ભૌતિક દ્રષ્ટિથી પણ હેતુ છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હેતુ છે, આયુષની દ્રષ્ટિએ પણ હેતુ છે. ઘણી પ્રકારે આ આજ્ઞાની પાછળ હેતુ આપણે લઈ શકીએ એવી આ આજ્ઞા છે, પણ આપણે તો આધ્યાત્મિક જીવડાઓ એટલે વિશેષતઃ આધ્યાત્મિક અર્થને જ આપણે સમજશું ને લેશું. બાકી બીજો કોઈ માણસ આનો વિચાર કરે તો એ ઘણી રીતે આ આજ્ઞાની પાછળ હેતુઓ જોઈ શકે ખરો, પરંતુ આપણે આધ્યાત્મિક અર્થ લઈએ. પ્રભાતનું વાતાવરણ શાંત હોય છે, આહલાદક હોય છે, એમાં ભગવાનનું સ્મરણ, ભજન, ધ્યાન જેવું થાય એવું, પછી ન થાય. આ બાદ દિમાગમાં ભણનારાને હવારમાં ઉઠીને જેવું ભણાય એવું પછી ન થાય. કોક લેખક હોય, હવારમાં વહેલો ઉઠીને જો વિચારીને લેખ લખે તો એવો અજોડ લેખ લખાય કે પછી મોડું થઈ જાય પછી એવો ન લખી શકે. કોઈ કવિ સવારમાં વહેલા ઉઠીને કાવ્ય રચના કરે તો ચમક ધમકને પ્રીતિને ભક્તિને બધું અદભુત એમાં ખડકાઈ જાય, પણ મોડું થઈ ગયું ને સૂરજ નારાજ ધરવી આવી ગયા પછી એવું કાવ્ય એનાથી રચી ન શકાય. આવી બધી ઘણીક વાતો સમજી લ્યો ને. એવા અનેક ફાયદાઓ છે ભાઈ, માટે આ સવારનો સમય અદભુત સમય છે. ભગવાને વિચાર્યું કે મારા સંતો ભક્તોને હવારનો સમય કાંઈ ગોરવામાં ન હોય જાય, આનો તો લાભ લૂંટ્યા જેવું છે. અને આવડા કાંઈક પથારીમાં પડ્યા આવો સમય વ્યર્થ ગુમાવી ન દે માટે આજ્ઞા કરી નાખી કે વહેલા ઉઠજો. એક બીજું તમને મને બધાને સમજાય એવું કારણ છે કે આરામ લીધા પછી તાજા માજા શરીરે અને તાજા માજા મનથી આપણે જે કામ કરીએ એ બહુ સરસ થાય. બીજી બાબત કે એ વખતે સંસાર બધો હૂતો હોય છે, બાળકો હૂતા હોય, ઘોંઘાટ હોય નહીં, એને લઈને ભજન પૂજા વગેરે ખૂબ સારું થાય. જેને જે કરવું હોય એ બધું સારું થાય ટૂંકમાં. અને સવારના આછા અંજવાળા સાથેનો મંદ અને મધુર પવન આનંદદાયક હોય. આ સમયે ઉઠવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે, વિચારો સતેજ થાય છે, સ્મૃતિ તાજી થાય છે અને મન પ્રસન્ન બને છે. આવા હેતુથી દરરોજ સવારે સૂર્ય ઉગ્યા પહેલાં જાગવાનું ભગવાને કહ્યું છે. મજાનું વાતાવરણ હોય, એમાં એવા સમયે જો ખુલ્લા ચોગાનમાં મેદાનમાં થોડા કામ આટા માર્યા હોય ને, લોન હોય એમાં મુઘાડા પગે, તો નીચેથી એ તાજી મજાની લોનનું તળિયે પ્રેશર થાય, એનાથી ઘણા લાભ થાય. લીલું લીલું ઘાસ સવારમાં જો જોવા મળે ને તો નંબર ઓછા થઈ જાય, નંબર આવે નહીં. અને સવારના પહોરમાં આકાશમાં ઊંડે ઊંડે બધાય તારાઓ જોયા કરો ને તો ઘણી બધી આંખોને પણ તાજગી મળે છે, માનસિક તાજગી મળે છે. સવારમાં ચાલવું, લીલું ઘાસ જોવું, આકાશમાં જોવું, પ્રાણાયામ કરવા, કસરત કરવી, યોગા ટૂંકમાં ધ્યાન ભજન, આ બધું અદ્ભુત થાય છે. પણ આવો અણમોલ સમય મોટા ભાગના માણસને ઊંઘવામાં વયો જાય છે. રાતે ટીવી ચેનલો ને બીજું ત્રીજું બધું આન તેન કરવામાં આજનો માનવી હુતા હુતા 12:00 વગાડે છે અને જાગતા જાગતા 7-8 વગાડે છે. એ 7-8 વાગે તો તીખો સૂર્ય આવા ઉનાળાના સમયે નીકળી ગયો હોય એ વખતે તમે હવે પછી બધું કરો એમાં કાંઈ મજા નહીં ભાઈ. જિંદગી જીવતા ન આવડ્યું, ભગવાને માણાનો અવતાર આવ્યો પણ પશુ ને પક્ષી જેવું જીવતા ન આવડ્યું. પક્ષી સાંજે સંધ્યા ઢળે એટલે બધાએ આરામ, સવારે અંજવાળું થાય તો એ જ બોલવાનું શરૂ કરે, આપણે ગમે ત્યારે ઘાંટા પાડતા હોય. માણા કીધો એટલે હાવ નકામો આળવિતરો. જેટલી ભગવાને એને સ્વતંત્રતા અને સુવિધાની શક્તિઓ આપી એ બધી શક્તિઓને લગભગ માણસ સરખી રીતે વાપરતા નથી, પૂરેપૂરી વાપરતા નથી. અરે ઊંધી વાપરે, પોતે દુઃખી થાય ને બીજાય દુઃખી થાય. આ રીતે એણે સ્વતંત્રતાનો, સગવડતાનો, શક્તિનો દુરુપયોગ કર્યો છે. એ માણસ ન કહેવાય, એને રાક્ષસ કહેવાય. થોડા ઘણા રાક્ષસ તો આપણે હશું. ભગવાનની આપેલી મજાની આ જિંદગીને આપણે માનવી થઈને પણ માણી નહીં, સમજી જાણી નહીં, ઢોરને પશુઓથી પણ બદતર જીવ્યા. ધિક્કાર છે આપણને, આપણા મા બાપે આ બધું રહસ્ય કાંઈ સમજાવ્યું નહીં. એ એમને એમ જીવા એ આપણને હું સમજાવે. આ તો સારું થયું મહારાજે શિક્ષાપત્રી આપી, તે આપણે કાંઈક સમજશું અને એ આચરણમાં લેશો જ લાભ થાય. સાંભળીને ખંખેરીને ખીચડી રવિ સભાની ખાઈને વ્યાઈ ગયા તો જય સ્વામિનારાયણ. જમે એની ભૂખ જાય, પીએ એની તરસ જાય, તાપે એની ટાઢ જાય, એસીના કમરામાં બેહે એની ગરમી ઘામ જાય, એમ કાંઈક કરે અને કાંઈક થાય. જેને કરવું ન હોય એને કાંઈ ફાયદો થાય નહીં. એક ભાઈ મળ્યા મને કે મારે છે ને કાંઈ શાંતિ નથી. મને કે બધું મારું છે ને બગડતું જ જાય છે સ્વામીજી, કાંઈક ઉપાય બતાવો. મેં એક જ ઉપાય બતાવ્યો. સાગર કથા સાંભળો છો? મને કે ના. મેં કે સાગર કથા સાંભળો ને? તો કે હું નહીં સાંભળતો, સવારમાં મને ઊંઘ બહુ આવે છે. સાગર કથા નહીં સાંભળી શકો? તો કે એ મારથી નહીં થતું. મેં કહ્યું તો થઈ રહ્યું તારું સુધરવાનું ભલામણ, આ બગડતું જવાનું, તારે કાંઈ કરવું જ નથી ને સુધર કેવી રીતે તું? હે હા, અમારે આઈના જ છે અમારા મયુરભાઈ હોની. મને કે હું આમ જાડો જ થતો જાઉં છું ને, હવે તો બધું આમ દાદરો ચડો તો હાંફી જાઉં છું. મેં કીધું તમે 1 મહિનો કાચું ખાવાની પતિ કરો, કાચું ખાવ. મને કે મારથી ભૂખ્યા નહીં રહેવાતું. મેં કીધું તો થઈ રહ્યું, તો કાંઈ સુધારો ન થાય, હજી વધારે જાડા થઈ જાઓ. હવ ગોઠણના મિજાગરા બિચારા રાડ્યું નાખી નાખી થાકી ગયા. એક દિવસ જમણેરી ને ડાંબેરી નો સંવાદ નતો મેં કહ્યો? એને ભૂખ્યો નથી રહેવા અને હું ગરમ થયો. મેં કીધું તમે તો કેવા છો, ભૂખ્યો નથી રહેવા તો? મેં મરી જાઓ ખાય ખાય ને. એમાંય તમે હમણાં મંદિરમાં આવે સેવામાં આવ્યા છો, આ મંદિરમાં તો લાડવાનું બાડવાનું બીજું ત્રીજું વહેલા મરી જાઓ. મેં કીધું પ્લીઝ, મેં કીધું ખાવા ઉપર કંટ્રોલ કરો, એટલું ન થાય. મને કે જાવ કરીશ, કરી દો શરૂ. તક ઓકે. એમાં આજ મળ્યા, એમાં મારી પડખે કોઈ સંત ઉભા હતા, એને પૂછ્યું કે કાચે ખાવાનું શરૂ કર્યું? તા કે નહીં કર્યું. જય શ્રી લો. મને કહો હવે ફાયદો એની મેળે પડે માથે, એમ હું અને તમે આવા થઈ ગયા છીએ, કાંઈ કરવું નથી. લો ભણ્યા વગર સાહેબ થવાય, મહેનત કર્યા વગર સુખી થવાય, શું વાત કરો છો તમે? અને એમ માનો છો તમે એમનામ હારું હારું ખાઈને સુખી થાવું એમ? એ તો પછી ખબર પડશે, પછી ખબર પડશે, હમણે નહીં પડે. માનતા નથી ને તમે શ્રીજી મહારાજનું, સાધુનું? કાંઈ વાંધો નહીં, કહેતા દિન કરેગા મોજું, ગાંઠતા નથી કોઈને. દયા કરીને સાધુ આપણને પકડીને કે શું અલ્યા લેવા દેવા છે? આ તો એમ થાય કે આપણે હરિભગત છે એટલે કહીએ, નહીં માનવાનું. ઇન્દ્રિયોનું માનવાનું, મનનું માનવાનું, ઘરના બૈરા છોકરાનું માનવાનું, ભગવાનનું નહીં માનવાનું, સાધુ સંતોનું પણ નહીં માનવાનું, અને પાછું સુખી રહેવું છે. રહેજો, કેટલા દી રહ્યો છો આપણે ભેગા છીએ ને? નિયમ તો બધાને પાળવા પડે. અમારા બલવંતરાય મહેતા હોસ્પિટલના નેચરોપથીના ડૉક્ટર સુખબીરસિંહજી મને કહેતા, મને કે સ્વામીજી, તમે સ્વામીજી એટલે શું થઈ ગયું? નિયમ તો તમારે પાળવા પડે, નહીતર કોઈ દી હાજા નહીં રહ્યો. કુદરતના નિયમનું કોઈ પણ અપમાન કરી શકતું નથી, પાળવું જ પડે, હાલે જ નહીં, પણ કરવું નથી મારે ને તમારે. તુચ્છ સુખ ભોગવી ભોગવીને દુઃખમાં ફસાવવું છે. એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, હું તમે બે, સુખ છોડી શકાતું નથી ને. ખાવું 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 થયા કરે છે ને અંદર, તમે છોડવા ઈચ્છો છો તો એ સુખ છૂટતું નથી. એ જ પરિસ્થિતિ પછી પાછળ આવી રહી છે. એવા તો દુઃખમાં ફસાહો, એવા રોગી થાહો, એવા પીડાશો, અને એ દુઃખમાંથી છૂટવા ગમે એટલી મહેનત કરશો તોય છૂટી નહીં શકાય. એક વાત ધ્યાનથી સુનો, હજી આ બધા કહેવાતા દુઃખદાયક સુખોને તમે છોડવા ઈચ્છો તો છોડી શકો છો, પણ એ સુખ ભોગવી ભોગવી પછી જે દુઃખમાં ફસા હો, એ દુઃખમાંથી તમે મરી જાઓ તોય છૂટી નહીં શકો. એમાંથી તો છૂટી શકાતું જ નથી, એ તો ભોગવે પાર. હજી આ સુખમાંથી છૂટાય, ખાવાનું ઓછું કરો થાય, એક મહિનો માત્ર એકટાણું કરો, કાચું ખાઓ, નિયમ પાળો તો પડે, પણ માંદા પડશો ને તમે ગમે એટલા ડૉક્ટર અને રૂપિયા દેહો ને ટીકડા ખાહો ને ઇન્જેક્શનના ગોદા ખાહો, પણ એ દુઃખમાં જ તમે નહીં નીકળી શકો. હજી રસાસ્વાદના સુખમાંથી તમે સ્વતંત્ર છો નીકળી શકવા માટે, ઓમાંથી નહીં નીકળી શકો. બોલો, અને આમાંથી નીકળો તો ઓમાં પડશો નહીં. આ સુખમાંથી જો નીકળી જાઓ તો ઓ દુઃખમાં નહીં ફસાવો. સારું, એ તમારું સુખ છોડવું નથી તો દુઃખમાં તો જવું જ પડશે. ગમે એટલું દુઃખ તમને કડવું લાગે, ગમે ન ગમે રાયડવું પાડો કે પીડા થાય છે, મને કોઈ બચાવો, પણ કોઈના બાપની તાકાત નથી બચાવી શકે, તમે નહીં બીજાય નહીં. કેમ જે જેમાંથી બચાવી શકાય એવું હતું, બચી શકાય એવું હતું, એમાંથી ન બચ્યા, ન કોઈએ તમને બચાવ્યા, અને આગળ આવનારા મહાદુઃખમાં ફસાવ્યા. હવે કોઈ ઈલાજ નથી. માટે આ બધી આજ્ઞાઓ મારા ને તમારા હિતમાં છે, પ્લીઝ બાપા સમજીને અમલમાં લઈએ તો સારું. એક ભાઈ મળ્યા મને, કે મને માથું બહુ દુખ્યા કરે, બહુ ડોક્ટરોને બતાવ્યું, કઈ ગમન નહીં પડતી કોઈને, પૂરી ઊંઘ આવતી નથી ને બધા વિચારો આવ્યા કરે છે, પચતું નથી, પિત થઈ જાય છે. મેં એને કહ્યું કે તમે થોડા સવારમાં ઉઠીને યોગા પ્રાણાયામ કસરત એવું કરો ને, થોડું ધ્યાન ધરો ભગવાનનું. તકે એ તો મને બધાએ બહુએ કહ્યું, તકે એવું નહીં કરતો, તમે આશીર્વાદ દઈ દો મારું બધું સરસ થઈ જાય. મેં કીધું વહેતો થા ડુંગળીને દડા ભાગ અહીંથી. અમે બધા તપ કરીએ છીએ, ભજન કરીએ છીએ, નિયમ પાળીએ છીએ, એ રીતે અમારી આગળ પુણ્ય છે, તપશ્ચર્યા છે. એટલે તમે બધા વિષય ભોગીઓ આવી અને અમારું તપ ભજન લઈ જાઓ. અમે બધું કર્યા કરીએ, તમારે કાંઈ કરવું નહીં, સીધો આશીર્વાદ માગી અમારી વર્ષોની સાધના તમારે લૂંટી જ આવી છે એમને. પાપ લાગશે પાપ, આવું ચીટિંગ કરનારાઓ કા તમે કરો ને, સાધુને લૂંટી લેવા છે એમ, બિચારા ભોળા લૂંટાય ખરા, પણ અમુક સાધુ એ બરાબર હોય પાકા, કાંઈ ન હાલે અંગૂઠો બતાડે. હા, તમને ઉપાય બતાવે, એ ઉપાય તમે કરો, એ કે એમ કરો અને રાજી થાય તો તમારું કામ થઈ જાય. પણ કશું કરવું નહીં અને આલી દો આશીર્વાદ, એ ઉપરવાળા બધું મારું તો ઠીક કરી દે. તારે ઉપરવાળાનું કાંઈ માનવું જ કરું, બસ બધું તારું ઠીક કરી દે તો બધાનું ઠીક જ કરી દે ને. એવા લુચ્ચા લફંગા માણસો છે સત્સંગમાં. એવો હું બાયનાની વાત નથી કરતો, બાયના તો હોઉં ભગવાનનો ઉપયોગ કરતા જ નથી. અહીંયા મંદિરમાં મફતિયું ભગવાન પાસેથી પડાવી લેવાવાળો એક લુખ્ખો અને લફંગો વર્ગ કરી ગયો છે. ઓલા લોકો તો એમ કહે છે કે ભગવાન હશે કે નહીં હોય, અમે તો છે ને જાત મેને જિંદાબાદ, અમે અમારી મેળે છે ને બધું કરી લેવું, ભગવાનનો અમારો ઉપયોગ કરવો નથી. અને નાસ્તિકોને તો એ વાત આવતી જ નથી ને, ભગવાન પાસેથી કાંઈ મેળવી લેવાની વાત કે એને ભગવાન જ નથી ને, એનો ભગવાન તો મહેનત, પુરુષાર્થ, પ્રયત્ન, હરખું જીવવું, એ જ એનો ભગવાન. પણ જે લોકો ભગવાનને માને છે એ તો ભગવાન પાસેથી મફત્યું પડાવી લેવાવાળો વર્ગ, લુચ્ચો વર્ગ, ચીટિંગીઓ વર્ગ, હરામનો ખાવાવાળો, ભગવાનને લૂંટી લેવાવાળો, સાધુ સંતોને લૂંટી લેવાવાળો લુખ્ખો લબાડ વર્ગ થઈ ગયો ભગત. ગરી ગયા કોકને કોક સંપ્રદાય ગોતીને, કોકને કોક ગુરુ ગોત્યા, કાંઈક મંદિર ગોત્યું, હનુમાનજી ગણપતિ માતાજી ફલાણું ઢીકડું સાંઈબાબા, હ ન્યા થઈ ગયા ફીટ. કેમ તમે દયા કરી દો ને, અમે ગમે એ કરીએ પણ તોય સુખી રહીએ, અમારા બાળ બિચ્ચા શીખે, લહેર કરીએ અમે, અમે હેરાન ન થાય એ તમારી જવાબદારી. લ્યો હા, હે તમારી ભલી થાય, કમાલ કરી નાખી. આ ખોટું છે, આવા જો આપણે લબાડ હોઈએ તો આપણા કરતા નાસ્તિક હારા, ભગવાન એના ઉપર વધારે રાજી રહેશે. એટલા માટે કે એ ભગવાનનો ઉપયોગ નથી કરતા, એટલું નહીં દુરુપયોગ તો કરતા જ નથી, એ વાત મોટી. આપણે તો ભગવાનનો ઉપયોગ તો શું, ભગવાનના થઈને ભગવાનનો દુરુપયોગ કરવામાંય અચકાતા નથી, સાધુ સંતોનો દુરુપયોગ કરવામાં અચકાતા નથી, મંદિરોનો, રીત રિવાજનો. તો શું આપણે ભગવાનના થઈને આસ્તિક ભગત ગણાઈને શું પણ રળ્યા, શું સમજ્યા, કથા વાર્તાને સત્સંગ શિબિરને પારાયણને પૂજનને બધું જાજુ આપણે જ કરીશ, કાંઈ સમજ્યા હણ્યા વગરનું. બોલો, પેલી એક વાર્તા આવતી ખબર છે, કોકે હનુમાનજીની બાધા રાખી કે કરોડો રૂપિયા તમે મને હનુમાનજી દઈ દો ને તો હું તમને તેલનો ડબ્બો ચડાવીશ. તે હનુમાનજી કે મોટો હોદ કરીને એમાં ઝાઝુ તેલ ભરીને હું એકલો જ ન ધૂપકા મલક્યું મારું, તને કરોડો રૂપિયા દઉં ત્યારે હાલી નીકળો છું. એ એવા લુખા હરિભગત ન થશો. હરિભગત એને કહેવાય જે ભગવાન માટે જીવે, ભગવાનને ગમે એવું જીવે, એની ખુશી માટે જે રહેતો હોય, એ કેમ કરતો હોય, એને ભગત કહેવાય. આ તો ભગવાન આગળ કાંઈક બધું ભાળ્યું, સંતો આગળ કાંઈક તપ ભજન ભાળ્યું, એટલે આ પોગી ગયા લુખા બધા, લૂંટવા મફત્યો લાભ લેવા, સારા મફત્યા બધા, હાવ લુખા, હલો લબાડ વરગ બધો ધરાઈને માર ખાય એવો. બોલો, ઘણા તો ખરેખર માર ખાય એવા હોય તો એ લાડવા રોટલી દાળ ભાત શાક રવિ સુભામ ખાય, ધરાઈને માર ખાય એવા હોય. પણ ભગવાનની કૃપા જો, મોટું દિલ રાખીને પ્રભુ બધું હાકે રાખે છે. પણ આપણે સમજવું જોઈએ, અરે ભાઈ આપણને કોઈ કહેનારો છે કે નહીં, આપણું મગજ બંધ છે કે ચાલુ છે, આપણે સમજવું જોઈએ કે આવી હરામની જિંદગી જીવવા કરતા કંઈક હારી જિંદગી જીવીએ એમ. નહોતી ખબર ત્યાં સુધી તો જવા દો, પણ હવે શિક્ષાપત્રી જેવા ગ્રંથની કથા થઈ અને આપણને બધી ખબર પડી તો હવે તો આપણે આપણું જીવન બદલવું જ જોઈએ, સુધરી જવું જોઈએ, સવારમાં વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તનો લાભ લેવો જોઈએ. લેવો જોઈએ, બહુ જ એમાં ફાયદાઓ છે. માટે મોડે સુધી, 7-8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી હોવાય નહીં, ઘણા તો 11 વાગ્યા જાગે, 11 વાગ્યે. પૂર્વાશ્રમની વાત છે, એક છોકરાના મા બાપને મેં કેવડાવેલું કે આ તમારા કાળુને થોડો વહેલો જગાડો, આટલો બધો મોડે કામે આવે તો આ હું રળીને ખાય. મેં કીધું એના મા બાપ મારી વાત સાંભળશે, એને વહેલો જગાડશે. મેં કીધું આ દિવાળીનો મહિનો છે, બીજા બધા માણસો 5 વાગે 4 વાગે આવીને કામે બેસી જાય છે, અને આ તમારો કાળુ 9 વાગે કામે આવે. મેં કીધું આ શરમ જેવી વાત કહેવાય, એને વહેલો જગાડો કીધું. તારે મને શું કહે ખબર છે, 8 વાગે જાગે છે, પછી મારો મારો કાળુ કેટલો વહેલો જાગે, તમે તો કરાશો શેઠ. મારો કાળુ 8 વાગે તો જાગે છે, પછી તમારે હું એને તોડી નાખો કામ કરાવી કરાવી, જેને મારી સારું કામ કરવાના. લ્યો સાંભળો કાળુના મા બાપની કથા, આમાં ઘણા એવા હશે કાળુના બાપ જેવા. રામના હાડક્યાના સમજ્યા, એની પ્રજામાં પછી બધું એવું જ હોય ને. બોલો, અમદાવાદમાં રિંગ રોડ પાસે થોડા ભીખ માગનારા બધા હુતા હતા. સવાર થઈ ગયું, દીવ ઉગી ગયો, એટલે એ ભિખારી છોકરાની માં જાગી. છોકરા તો હુતા જ છે, એ કહેવા માંડી, એ હખિયા ઉઠો ઉઠો, આ દખિયા ધોળાધોળ જાય કામે નોકરીએ, એ હખિયા ઉઠ, એ જો આ દખિયા. બધા વહેલા ઉઠીને કામે જતા હોય, એને જોઈને ભિખારીની માં એના છોકરાને હખિયા કહેશ. હે બાદશાહ પડી મેલો ઉઠો, છોકરા તમારા બેટા જાગીને ગોદડું ખાઈ નહીં, ફાટલું તૂટલું, તમે ઊંઘ્યું હોય તો ક્લોરોફોર્મ લેવાની જરૂર નહીં. પાછું ઓટીને હુઈ ગયા, ત્યાંની માં કે અલે આ હખિયા સાંભળો છો કે નહીં, તારે કે હખિયા કોઈ સાંભળે નહીં, દખિયાને કેવું હોય તો કહો. અરે આ બધા ધોડ્યા જાય, તો કે ભલે ને જાય, ઉવા દો. આવા વિચારના, આવા લોહીના જે થઈ ગયા એને કઈ રીતે સુધારવા, કઈ કરવું નથી. ભગવાનની આજ્ઞા ઉપર ધ્યાન જ નથી કે આપણા પ્રભુ કહી ગયા છે માટે આ કરવું જોઈએ. જેમ ઓછું હોવાથી નુકસાન થાય એમ વધુ હોવાથી પણ નુકસાન થાય. માણસ વધુ હોવાથી પણ માંદો પડે છે, માનસિક ને શારીરિક બે રીતે. આ વાત સમજજો. માટે ડાયા માણસે ભગવાનની આ આજ્ઞાઓને ધ્યાનમાં લેવી. તો વાલા ભક્તો, દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું રાખશો. આ સમયે ઉઠવાથી શરીરમાં ફૂર્તિ રહે છે, વિચારો સતેજ થાય છે, સતેજ થાય છે, સ્મૃતિ તાજી થાય છે, મન પ્રસન્ન થાય છે. આવા હેતુથી ભગવાન સ્વામિનારાયણે દરરોજ સૂર્ય ઉગ્યા પહેલા જાગવાનું કહ્યું. આજકાલ આ આજ્ઞાઓ વધારે પડતી લોપાતી દેખાય છે દુનિયામાં. શિક્ષાપત્રી તો સર્વ જીવ હિતાવહ છે. વિચાર કર્યો કે આજ આ આજ્ઞા બહુ ઓછી પડે છે, એનું કારણ હું સમજાણું. એક કારણ તો યુગ પરિવર્તન છે. આજ યુગ બદલાઈ રહ્યો છે. યુગને કારણે, આ યુગને કારણે સાંજે વહેલા સુવાતું નથી અને વહેલા તમે સૂઈ ન શકો તો વહેલા ઉઠી ના શકો. કદાચ બે ચાર દી વહેલા ઉઠવાની ટેવ હોય તો તમે એમનામ ઉઠી જાઓ ખરા, પણ ઊંઘ કાચી રહેવાથી દિવસ દરમિયાન તમને એ ઊંઘ પીડ્યા કરે, માથા માર્યા કરે, અને એને જેટલો સમય જોતો હોય એટલો તો એ ગમે એમ કરીને તમારી પાસે લઈ લે. ધ્યાન ભજનમાં જ ક્યાંય લે નહીં એ તમારે, એમ કે ધ્યાન માનસી કરું છું, પણ એણે એ કાપી લીધું હોય ત્યાંથી, અને તેમ છતાંય તમે બહુ માથા ભારે હો અને એને લાભ ન લેવા દો તો થોડા દિવસ હાલે પછી માંદા પડો. માટે વહેલા જેને ઉઠવું હોય એણે હાજરના યુગ પરિવર્તનને કારણે મોટામાં મોટી તકલીફ એ છે કે માણસ સાંજે વહેલા સૂઈ શકતો નથી. આજનો આ યુગનો એ પ્રભાવ છે. વીજળી આવી ગઈ, પહેલાં તો વીજળી જ નહોતી, હાંજ પડે અંધારું થઈ જાય, દીવા બાળે પોહાય નહીં. અંધારોનો એ સ્વભાવ છે, અંધારું થાય એટલે માણસ ઊંઘ જ આવે. પણ આજ તો દિવસ કરતાંય વધારે લાઈટો ઘરમાં હોય છે. વીજળીના પ્રતાપે ટીવી ચેનલો, ઇન્ટરનેટ, યુટ્યુબ બધા સાધનો છે. માણસને હોવું કેવી રીતે? કેટલાકને એમાં કેટલુંક જોવું હોય, કેટલાકને એમાં કામ બાકી હોય. અમારા જુવાનિયાને ફોનમાં એટલા બધા SMS આવ્યા હોય, એના જવાબ દેવાના હોય, સમજ્યા? એક અમારો નબીરો છે, 15 ગર્લફ્રેન્ડ કરી, કેટલી? હવે એના એકના જવાબ ન દઈએ કે માણા તો 15 બોલો. આને SMS કરે તો ઓલાનો SMS આવે, એને પતાવે તો આનો આવે. એમાં હું ક્યારે મને કહો તો ખરા. રાતે બધા રોડે રખડવા નીકળ્યા હોય, હવે હાથમાં મોબાઈલ હોય, એકાબીજા આમ તમારે લગાડ્યા જ કરતા હોય. આ યુગનું કારણ છે. આજે હોવાય વહેલા એવું આજ રહ્યું નથી. આજે નોકરીનો એવો બધો માહોલ સર્જાણો છે, એકબીજા દેશ એકબીજાથી વધારે વિકસિત થવા એવા હરીફાઈએ ચડ્યા છે. રાજી ફેક્ટરીઓ હાંકવી, નોન સ્ટોપ જાજો માલ પોડેક કરવો, કમાણીનો ઢગલો કરી દેવો ટૂંક કાળમાં, એને માટે ત્રણ શિફ્ટ, આ પાળી બદલે ને ઓલી પાળી બદલે ને ઓલી પાળી બદલે. એટલે જેને રાતની શિફ્ટ હોય એ તો બિચારો મોડો 12 વાગે આવે, હવે એ ક્યાંથી વહેલો જાગે? કેટલાક 12 વાગે નોકરીએ ચડે, હવે એને બિચારાને દિવસે હોવાનું રહ્યું. કુદરતથી વિરુદ્ધમાં આપણે બધા માનવીઓ હાલીએ છીએ. કુદરતને આપણે પડકારી છે, કે તમારે થાય કલ્યો, અમે જોવો અમે નોય ગધેડા કૂતરા ભૂંદડા, અમે માણસ છીએ, એને રાતે નહીં હોવા દી. તો જમાનો બદલી ગયો. પણ ભગવાન એમ કહે છે કે અમને પડકારનારાઓ યાદ રાખજો, બધા બિલ તમારે ચૂકવવાના છે. સમજ્યા? જેટલા તમે અમારી સામે બાયું ચડાવીને આવશો એટલા વધારે દુઃખી થશો થશો થશો. કુદરતને પડકારી છે ને એટલે દવાખાના ફૂલ હાલે છે. રડો અને ડોક્ટરને રડાવો. આ નોકરીઓ એવી થઈ ગઈ છે એટલે સાંજે હોવાતું નથી, ટીવી સાંજે હોવા દેતું નથી, ઇન્ટરનેટ પોઢવા નથી દેતું, ફેસબુક વોટ્સઅપ કેટલું છે એવું. આમાં પોઢવું કેમ? એ બધું હોય ને આપણે હુઈ જવું. કેવી વાત કરો છો? હે, ભાત ભાતના વીડિયા એકબીજાને મોકલ્યા કરે, જોવા તો ખરા, આવ્યા હોય જોવા નહીં. એ જોતા જોતા મારા દીકરાના 12 વાગી જાય, 1 વાગી જાય. આમાં કરવું હું પછી સવારે ક્યાંથી જગાય ને ક્યાંથી સાગર કથામાં અવાય? તમે જ કયો લ્યો યુગ પ્રભાવ. મને ઘણાએ કીધું કે તમે હાંજે કરો ને કથા, સાગર કથા હાંજે. મેં ઘડીક વિચાર્યું કે હાંજે કરું તો, પણ મને એમ થયું કે ના 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 ના, આજે હાલે છે બરોબર. મારે પણ વહેલા ઉઠવાની ટેવ રહેશે, જો હું હાંજે કરીશ તો એ ટેવ જતી રહે, હું યુગમાં તણાઈ જઈશ. માટે સાંજે ટાઈમે હોઈ જવું, સવારે વહેલા ઉઠીને સાગર કથા કરવી, અને મનમાં એવી ભાવના રાખું છું કે સૌ કુદરતને આદર કરતા થાય, હવ સાંજે વહેલા હોતા થાય ને વહેલા ઉઠતા થાય. રાતના પ્રોગ્રામ બને એટલા બંધ રાખવા, સવારે વહેલા ઉઠીને ભજન કરવું, કથા કરવી, સેવા કરવી, ચિંતન કરવું, પૂજા કરવી, ચંદનના વાગા કરવા. ક્યાંક ક્યાંક સાંજે ભેગા મળીને ગપ્પા મારવાનો રિવાજ છે. જ્યાં ઇન્ટરનેટ એવું બધું નથી ત્યાં ગામડામાં ભેગા મળી અને બહાર ઓટલે પેટલે શેરીએ ચોરે લીમડે પાદર રોડે ડાયરા જમાવીને બેઠા હોય, ખાવાના ફાંફા હોય પણ ફડાકા મારે એટલે. હા, આ મોદી દિલ્હી ગયા પણ કેમનું થાય, તારું શું કહેવું છે એમ વાતું કરે બેઠ બેઠ, એવી વાતું કરે. એટલે મેં સાંભળ્યું છે કે દિલ્હી ગયા પણ અહીંનો પગાર અહીં દેતા ગયા છોકરાને ભણવામાં, તો કે વાત સાચી હો. કે મને ન મનાય તો મર ન મનાય તો બાકી જે છે એ છે. આમનામ એક વગાડે હવે એને શું કહેવું બોલો, પાનને ગલ્લે બેઠા હોય હોલા માર્યા કરે. અરે ઘણાને તો ઘરમાં એકબીજાને એટલું બધું હેત હોય, હો તે બેઠ બેઠા આમ છે આમ થાય જે વાતું કરે, પપ્પા કેમ બેટા મજાવા, આખું ઘર એક છે, મારે નામ નથી દેવું. હા, જે આખું ઘર ભેગું મળીને વાતું ચીતું કરે, આનંદ કરે, કાંઈક બનાવીને જમે, તે હુંએ જ નહીં. અરે મેં કીધું તમે સાગર કથા તક અમે જાગતા નથી. મેં કીધું તમે રાતે કાંઈ કામ કરો છો? ના. તો અમે બધા બેઠા હોય એમ? હા. પછી અમારે બધાને બહુ હેત, એમને વાતું ચિત્તુમાં ને બધું આવે તે, અમારે તો 1 વાગી જાય, 1.5 વાગી જાય, 2 વાગી જાય. મેં તો સાંભળ્યું ક્યારેક ક્યારેક તે હવાર હવાર જાગે બધા, એકબીજાને પ્રેમ જ એવો. હવે એટલો બધો ઉભરાતો જાય તે માળા હોઈએ કે નહીં? પછી હું હવારે જાગે મને કયો જાય? આ લોચો પીડ્યો, પાર્ટીઓ રાતે બધી, પ્રોગ્રામો રાતના, અરે ધાર્મિક કાર્યક્રમો પારાયણો બધું રાતનું. ઓ, ક્યાંય તમે થોડા સમય પહેલાં સાંભળ્યું હતું ડે નાઇટ કથા રાખવામાં આવી છે, એટલે કે બપોર પછી રાતે. હો, અરે આપણા સત્સંગી જીવન વગેરે ગ્રંથમાં જુઓ તો એવું લખ્યું છે કે રાત્રે બહેનોએ ઘર બહાર નીકળવું નહીં. એક જન્માષ્ટમી ઉત્સવમાં છૂટ આપી, એક બીજો કોક ઉત્સવ, પછી એમણે ઘરે રહેવું, રાતે નીકળવું નહીં. એ વખતે જમાનો એવો હતો રાતે નીકળે તો લૂંટાઈ જાય. આજ જો કે એ વાંધો નથી એટલે એ આગીને આપણે ઠીક છે, પણ રાતી રાત બધા ધાર્મિક કાર્યક્રમો રાતે થાય. રાત્રે ફરવા રખડવાનું વધી ગયું છે. હા, કેટલાય હાથાજોડી કરી નીકળી જ પીડ્યા હોય, કેટલા દી એકબીજાનો હાથ પકડે ભગવાન જાણે. હા, આનો મૂકીને ઓનો પકડે, ઓની મૂકીને ઓનો પકડે, ગમે ત્યાં ગમે ત્યાં બદલી લે ગમે ત્યારે. આવું બધું ડીંડ ગાલ્યા કરે, જ્યાં સુધી નાસ્તો કરાવો ત્યાં સુધી તમારો પકડી રાખે. અરે ખીચું ગરમ હોય ત્યાં સુધી બધું હાલે, પૈસા ખૂટી રહે એટલે મેલ પડ્યો. હા, એક જણો એક જણી ઉપર એટલો બધો રીજો તે 50,000 નો તો નાસ્તો ખવડી દીધો. 50,000 વાપરી દે, ખુશ થાય નબીરો એટલે ફોન લઈ દે, હારા મારો ટચ સ્કીન વાળો. પછી હુએ હે ના રાતે ઈવડાઈ. એટલે આવી બધી બલાઓ અટાણે નવી નવી ઉગી છે, જે હાંજે હોવા દેતી નથી, હવારે જાગવા દેતી નથી. અને આવું બધું ઝાઝું ચાલ્યું એટલે માનસિક આદત જ થઈ ગઈ. આખા પૃથ્વીના ગોળાનું સાલું વાતાવરણ જ ફરી ગયું. હવે કોકને હું હોય તોય ન હોઈ શકે, કારણ કે હાંજે બધા પડકારા જ કરતા હોય, બધા હોઈ ગયા હોય તો આપણે હોઈ જાય ને. હવે એક ઘરમાં હોવાનું હોય, હવે ન્યાજ બીજા બધા જાગતા હોય ને ગપ્પા મારતા હોય ને, હવે આપણે કેવી રીતે હોવું, મને કહેવા જોઈએ. આખા વિશ્વનું વાતાવરણ ફરી ગયું એટલે હાંજનું હોવાનું મરી ગયું. વહેલા હોવાય નહીં તો વહેલા જગાય નહીં, કઠણાય 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 છે. આ યુગ પરિવર્તનના બધા હેતુ કારણો છે, પણ એમાંથી બચવું બચવું બચવું, બચ્યા વગર છૂટક્યો નથી. હા, સારી રીતે જીવવું અને સારી રીતે મરવું હોય, કલ્યાણનું કામ કરવું હોય તો આપણે બચવું પડશે. દુનિયા જ્યારે પરમેશ્વરને પડકારે છે ત્યારે આપણે દુનિયાને પડકારવી પડશે. વેંત વગરની દુનિયા કુદરતને પડકારે છે કે અમે તમારા નિયમમાં બધા ફેરફાર કરીને મન માયના નિયમ પ્રમાણે જિંદગી જીવશું, ત્યારે આપણે એને કહેશું કે તમે દુનિયાને જેમ જીવો એમ જીવો, અમે તમારી હારે નહીં ભળીએ ને અમે અમારી રીતે જીવશું. હોઈ જાઓ, બોલો, આપણે ટેવ પાડવી જ પડશે કુદરતી જિંદગી જીવવાની, મજા એમાં જ. હાઉ કુદરતથી વિરોધમાં હાલે, ઘણા તો 35-40 વર્ષે પણ બોલો પછી સેટ જ નથી થતા, કારણ કે એ ઉંમર છે જ નહીં પણવાની. સમજાણું ભારે બધું અગડમ બગડમ હાલે. આમ વધારે પડતા ઓવર થઈ ગયા એવું નથી લાગતું. અચ્છા વાલા ભક્તો, જો આ આજ્ઞા આપણે ન પાળીએ તો આપણને ઘણું નુકસાન થાય છે, એનો વિચાર કરીએ. રાત્રિએ રખડવું નહીં, હોઈ જવું. કેમ છે, રાત્રે નિશાચરો રખડતા હોય છે, રાક્ષસો પ્રકૃતિમાં. તેની અસરમાં આવતા આપણું મન બગડે છે. રાત્રે જાગનારા રખડનારાને વ્યસનો તરત થાય છે, એ વ્યસનમાં ફસાય છે. અરે વિષયોમાં ફસાઈ જાય છે. વ્યભિચારાદિકનું જબરજસ્ત વ્યસન પોષણ રાત્રિએ રખડનારાને થાય છે. રાત્રિના ઉજાગરાથી માનસિક તણાવ વધે છે, માણસ ડિપ્રેશનમાં જઈ શકે છે, અનેકવિધ બીમારીઓના ભોગ બનવું પડે છે. ટાઈમ ટુ ટાઈમ વહેલા હોઈ જાય એ આ બધી બાબતથી બચી જાય. ભગવાન બુદ્ધની પાસે બિંદુસર નામના રાજાએ એકવાર પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ, મારા રાજ્યમાં વ્યભિચાર તથા લૂંટફાટ આદિ ઓછું થાય એવો કોઈ સરળ ઉપાય બતાવો. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે બિંદુસર, મારી એક આજ્ઞા પ્રજા પાસે પડાવી. કઈ? તો કે પ્રજાને વહેલી હોવાની ટેવ પડાવી. આ એક જ આજ્ઞા એમ? હા, પ્રજાને રાતે રખડવાનું બંધ કરાવ્યું, પહેરી મૂકી દે. રાતે કોઈ રખડતો હોય ને પકડીને જેલમાં પૂરી દે, ઢંઢેરો ટીપીને જાહેરાત કરી દે, કાયદો પસાર કરો કે દરેક માનવીઓએ રાતે ક્યાંય રખડવું બીજું ચીજું કરવું નહીં, હોઈ જવું ટાઈમે. બિંદુસર રાજાએને મતબત લેવાના હતા નહીં, બાહુબળથી રાજા હતો એટલે કાયદો તરત જ પસાર કર્યો. અટાણે તો કાયદો કરવો હોય તો ખરડો કેવી રીતે પસાર થાય, બધા ભેગા ભળે જ થાય ને મેળ પડે નહીં, કાંઈ મેળ નથી આવતો. એણે તો કાયદો કર્યો પ્રસાર, કે ભાઈ મારા રાજ્યમાં કોઈ મળે હોતી જાગવાનું જો ભાળ્યા જેલમાં પૂરી દેશ, તો ટપો ટપ બધા પથારીમાં, પથારીમાં પડે કેટલી વાર જાગે? એ તો ગપ્પા મારતા હોય તો મારા બેટાને એક બે વાગે, પથારીમાં પડીએ ઊંઘ ન આવે, ન આવે કેટલી ઘડી ન આવે, આ ફૂડી આવે ઠાકીને આવે, અહીં કહેવાય છે ને પીડા રહેવાનું આવી જાય. માંડી પ્રજા વહેલી હોવા અને ચમત્કારિક પરિણામ મળ્યો, આશ્ચર્યકારી. ખરેખર રાજ્યમાં શાંતિ સ્થપાણી, દૂષણો બંધ થઈ ગયા, પબ્લિક સુધરી, વિચારો સુધર્યા, વ્યસનો દૂર થયા, વ્યભિચારાદિક દૂષણો બહુ ઓછા થઈ ગયા, નહિવત થઈ ગયા. આ છે વહેલા હોવાનો પ્રભાવ. આખી દુનિયાને આ સુજાવ કામનો છે, જો અપનાવે તો માણસ, અને સુખી થવાનું આપણા હાથમાં છે, આપણે કરવું જોઈએ. બસ આપણે પેલા ભણવામાં આવતું, રાત્રે વહેલા જેસુએ વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. માસ્તરો બધા આ જાણે, છોકરાને શીખવાડે, ક્યાંક પાઠ ભેદ છે. સાંજે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને તેજ વધે, સુખમાં રહે શરીર. રાત્રિની જગ્યાએ સાંજે, ધનની જગ્યાએ તેજ, જે હોય તે. પણ જે વહેલો હોવે એને વીર કીધો, બોલો વીર. હે, અને વહેલો હોવે એ જ વહેલો ઉઠે, અને એ જ વીર ગણે. એનાથી બળ વધે, બુદ્ધિ વધે, ધન વધે, તેજ વધે, આયુષ્ય વધે, સુખમાં રહે શરીર. માંદા ન પડીએ, દવાખાનાના ખર્ચા નહીં, ફાયદો ફાયદો ફાયદો, બોલો. તમે અમેરિકાનું જાણો છો, 5 વાગે નીકળી ગયા હોય બધા કારો લઈ લઈ, બહુ વહેલા જાગે. ત્યાં લગભગ કોઈ મળે સુધી હોય રે, શનિ રવિ ની વાત છોડજો, બાકી વાતમાં હું માલ. વહેલા નીકળી જાય, બધા અંધારું હોય ત્યાં તો કારોની લાઈન થઈ ગઈ હોય. તે હું પૂછું કે આટલી બધી કારો અટાણમાં હું, તો કે આ બધાને કલાક કલાક ડ્રાઇવિંગ કરીને આગળ જવાનું હોય ને, 5 વાગે નીકળવું જ પડે, 6 વાગે તો ફેક્ટરી શરૂ થઈ જાય. તો બિચારા ચાલુ કારે ચા પીતા જતા હોય, ડબલા લઈ લઈને ઉઠે છે વહેલા, સુખમાં રહે શરીર. વહેલા ઉઠીને કામ કરો તો ધન વધે, રડ્યા વગર એની મેળે ધન શું માલકોથી ફૂટે છે. માટે આ શ્લોક બહુ ઉપયોગી છે. આમ તો નાની એવી જ વાત છે કે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠવું, પણ એની પાછળ બહુ ઝાઝી વાત છે.
દિન ઉગ્યા પહેલું રે કે જાગવું હરિજન ને, 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 કરવું ધ્યાન કૃષ્ણ નું રે કે રાખવું સ્થિર મન ને, કરવું ધ્યાન કૃષ્ણ નું રે કે રાખવું સ્થિર મન ને, કરવું ધ્યાન કૃષ્ણ નું રે કે રાખવું સ્થિર મન ને, દિન ઉગ્યા પહેલું રે કે જાગવું, કે જાગવું હરિજન ને. બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહરંતિ મે, મદીયૈહિ કીર્તનીયાનિ હરેર નામાનિ નિત્યદા.
ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 7મા અધ્યાયમાં એવું કહે છે કે મહારાજે આશ્રિતો હોય એણે હવારે વહેલા બ્રાહ્મુહૂર્તમાં ઉઠવું, અંતિમે પ્રહરે રાત્રિના અંતિમ પ્રહરમાં, અને ભગવાનના નામનું સ્મરણ કરવું, રોજ આમ કરવું, અરે ભગવાનના ભક્તના નામને પણ કીર્તન કરવા, ગાવા, બોલવા, અને અવ્યગ્ર માનસે હિ ધ્યેયો મુહૂર્તમ વૈક નાડિકામ, જાગીને પથારીમાં બેસીને ઘડી અડધી ઘડી પરમાત્માનું ધ્યાન કરો, ભગવાનના સંતો ભક્તોને યાદ કરો. લ્યો, હે રાત રહે પાછલી ચાર ઘટી કાતયે, સંતને શયન તજી ભજન કર. મુક્તાનંદ સ્વામી નરસિંહ મહેતાનું એવું જ પ્રભાતિયું છે. બોલો કે વહેલા ઉઠીને ભજન, વહેલા સુવાની જો આપણે એક જ ટેવ પાડીએ તો અનેક કુટેવોથી બચી જઈએ. અખતરો કરો, બિંદુસર રાજાએ કર્યો. એક જ ટેવ પાડો વહેલા હોવાની, વહેલા ઉઠવાની. તમે કેટલાય દોષોથી, કેટલાય અપલખણોથી, કેટલી મનની મેલાશથી બચી જશો. એક જ નિયમ, અનેક ફાયદા. બોલ, નાની એવી વાત નથી આ. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથથી લખેલી અદ્ભુત વાત છે. વહેલા ઉઠવું, બસ આટલું જ, વહેલા ઉઠવું. હાવ નાની વાત. અને એક બીજી વાત સાંભળજો, વહેલા ઉઠવું એટલે વહેલા હોવું પડે. મધ્યરાત્રિ બરોબર 12 વાગે થાય. 12 વાગ્યા પહેલાની ઊંઘ અને 12 વાગ્યા પછીની ઊંઘમાં જે તફાવત છે તે વૈજ્ઞાનિકો કહે છે, અનુભવીઓ કહે છે કે 12 વાગ્યા પહેલાની 1 કલાક ઊંઘ બરોબર 12 વાગ્યા પછીની 3 કલાક ઊંઘ સેમ ફાયદો કરે. 12 વાગ્યા પછી 3 કલાક હોવો ને જે ફાયદો થાય તે ફાયદો 12 વાગ્યા પહેલા 1 કલાક હોવો એમાં થાય છે. પણ આજકાલ આપણે 12 વાગ્યા પછી જ હોઈ. 12 વાગ્યા પહેલા હોવાનો જે ફાયદો છે એને કોક વિરલા જાણે છે, બધા જાણતા જ નથી. જાણે તો એ કરી શકતા નથી, હોઈ શકતા નથી. યુગની તકલીફ છે, પણ જો લઈ શકાય તો આ લાભ લીધા જેવો છે. જાગતાની સાથે પરમાત્માનું સ્મરણ કરવું આ બીજી આજ્ઞા છે. સૂર્યોગ્ય પહેલા ઉઠવું, એક જાગીને તરત હરિસ્મરણ કરવું. સવાલ એ ઊભો થયો કે જાગતાની સાથે ભગવાનને જ સંભાળવા, ભગવાનના સંતો ભક્તોને જ સંભાળવા, એના જ નામ લેવા, આવું કેમ? તાજું મગજ હોય ત્યાં બીજા હારા કામ ન કરી લઈ. એ ભાઈ, આથી કોઈ સારું કામ જીવનમાં છે જ નહીં. ભગવાન સંભાળવા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવતનનું કાર્ય છે. કોઈ એક લેખક થઈ ગયો, ચિંતક થઈ ગયો, એણે સવારની 1/2 કલાકને જાગ્યા પછીની હવારની, બપોરે જાગ્યા પછીની નહીં, હવારની જાગ્યા પછીની 1/2 કલાકને એક નામ આપ્યું છે, પ્લેટિનમ 30. એ 1/2 કલાક પ્લેટિનમ જેવી છે. 30 મિનિટ અદ્ભુત હોય છે. એ સમયમાં જે કામ કરો તેની છાપ દિવસભર રહે છે. માટે તે કામ પ્લેટિનમ જેવું કિંમતી અને મજબૂત કહેવાય છે. માટે તે સમયને પ્લેટિનમ 30 નામ આપ્યું છે. હવારમાં જાગી અને 1/2 કલાક જે પણ કરો તેની છાપ દિવસભર રહે છે. ભગવાન સ્વામિનારાયણે એ 1/2 કલાકને હરિસ્મરણમાં વિતાવવાની આજ્ઞા કરી, તાકે આખો દિવસ હરિની હૃદયમાં છાપ રહે, હરિ આપણી સાથે રહે. માટે હવારમાં જાગીને તરત બીજું કોઈ કામ કરવું નહીં, ભગવત ધ્યાન કરવું, સ્મરણ કરવું, સારા કીર્તન સાંભળવા, ધૂન સાંભળવી, ભગવાન સાથે વાતો કરવી, તો આખો દિવસ ભગવાનનો આપમેળે કોન્ટેક જળવાઈ રહે છે. પ્લેટિનમ 30 યાદ રાખજો, અદ્ભુત વાત છે. ટૂંકમાં જેનાથી ચિત્તવૃત્તિ નિર્મળ થાય અને સત્સંગમાં પ્રતિદિન અભિરુચિ વધે એમ કરવું, વળી રાત્રિના દોષોનું નિવારણ થાય અને ઉગતા નવા દિવસમાં સત્સંગથી વિરુદ્ધ કશોય વર્તન ન થાય તેવી પ્રાર્થના પણ ભગવાન પાસે હવારમાં જાગીને કરવી. આ દેશમાં વહેલા જાગનારા બહુ થયા છે. અમરીશ રાજા બહુ વહેલા જાગતા, દાદા ખાચરને મોટીબાન લાડુબા બહુ વહેલા જાગતા, આપણા નંદ સંતો ગોપાલ સ્વામી વહેલા ઉઠીને યોગ સાધતા, અમારા ગુરુ રાધારમણ સ્વામી 2:30-3 વાગે જાગતા અમે જોયા છે, ભોજના એક શ્યામચરણ સ્વામી જાગતા. ભોજના તો બધા સંતો બહુ વહેલા ઉઠે, મોટા મોટા સંતો ભક્તોને બધાને વહેલા ઉઠતા જોયા છે. આજે ઘણા સત્સંગમાં ભાઈઓ બહેનો સંતો ભક્તો છે જે વહેલા ઉઠે છે. ધન્યવાદ. કેટલાક આજે કાલીબાગ મંદિરે હરિભગત એવા છે 5 વાગે આવી જાય, પોતા કચરા કરી નાખે. અમદાવાદ મંદિરમાં, વડતાલ મંદિરમાં, ગઢડા મંદિરમાં વહેલા ઉઠીને ભક્તો પોચા કચરા કરે છે, ધ્યાન કરે છે, પ્રભાતિયા બોલે છે, મેં જોયા છે. એટલે એ માણસ છે ને, આપણે માણસ છીએ, આપણે પથારીમાં નીકળતા જ નથી અને એ લોકો તો તૈયાર થઈને મંદિરે પહોંચી જાય છે. કેમ આપણે આપણું જીવન બદલતા નથી? દુઃખી થવું છે પાકું, પણ આ બહુ કઠણ આજ્ઞા છે. નહીં વહેલા હું વહેલા જાગવું, આપણે તો 2 મંદિર એવા છે કે રાતે અહીંયા આ શયન આરતી થાય પછી કાંઈ નહીં, કુંડલે એમ ને અહીંયા એમ થોડી ઘણી કથા કરીને ચેષ્ટા કરીને હોઈ જાય, પણ મોટા શહેરોમાં તો બહુ મુશ્કેલી છે. સુરતમાં 10 વાગે માણસ સભામાં આવે, મુંબઈ ત્યાં બધું આવું મુશ્કેલી વાળું છે. હોવું હોય તોય હોવાય નહીં એવું બધું ફરી ગયેલું જગત છે અત્યારે. પણ વહેલા ઉઠ્યાના ફાયદા બહુ છે. વહેલા ઉઠીને ત્યારબાદ ધ્યાન ભજન કરવું અને પછી મળમૂત્ર ત્યાગ આદિ ક્રિયા કરવી, તેમાં પણ નિયમિતતાની જરૂર છે ભાઈ. હવે થોડું સાંભળજો, મજા આવ્યું છે. જો નિયમિત આહાર વિહાર હોય તો મળમૂત્ર આદિ હવારમાં જ નિયમિત રીતે થઈ જાય છે. આ હકીકત છે. તમે નિયમિત રીતે જમતા હો, નિયમિત રીતે હોતા હો તો નિયમિત રીતે જાડા થાય, નહીતર કબજિયાત થાય. ખોટા અને અપથ્ય આહાર વિહારથી મળમૂત્રાદિકનો સમય અનિયમિત થઈ જાય છે, માટે તેમાં પણ નિયમિતતા રહે એમ વર્તવું, એવું પણ આ આજ્ઞાનું રહસ્ય છે. જુદા જુદા પ્રકારના વ્યસનો કરનારને મળમૂત્રાદિકની નિયમિતતા રહેતી જ નથી, માટે તેવી બાબતોથી પણ દૂર રહેવાય તો જ હવારની એ શૌચક્રિયાઓ નિયમિત બને. વળી આ શૌચક્રિયાને અંગે હાથ પગ બરાબર શુદ્ધ કરવા, ડાબો હાથ ધૂળ અને જળથી 10 વાર બંને ભેગા કરી 7 વાર, પગના તળિયા 3 વાર, આ બધું સાફ કરવું ધોવું બહુ જરૂરી છે. મુખ નાક વગેરેની શુદ્ધિ પણ બરાબર કરવી જોઈએ, તો જ આ શરીરમાં રહેલી અશુદ્ધિ દૂર થાય બરાબર. એને માટે શુદ્ધ માટી વગેરેનો ઉપયોગ યથાયોગ્ય કરવો જોઈએ. ગમે તેવી માટી હડેલી બગડેલી ગંધારી કોઈની વાપરેલી વપરાય નહીં, એ બધા નિયમો ઘણાય લખ્યા છે ભાષ્યમાં. પણ આજકાલ માટીનો ઉપયોગ ગટરો થતા બંધ થઈ ગયો, કેમ જે ગટરો ચોકઅપ થઈ જાય, માટે તો હવે તો કોઈ સારા શુદ્ધ સાબુનો વશીન પાવડરનો ઉપયોગ કરવો પડે. વાલા ભક્તો, હવે સવાલ એ ઊભો થયો કે આજની આ દુનિયામાં જીવતા આપણે કુદરતી જીવન જીવવું છે, વહેલા હોવું છે તો કરવું, હું કરવા જાય છે પણ થતું નથી, તો એના કોઈ ઉપાયો બતાવશો કે ઉપાય છે ભાઈ? છે છે છે. પહેલાં તમે નક્કી કરો કે મારે વહેલા હોઈ જ જવું. પહેલાં તમારે બરાબર નિશ્ચય કરવો પડશે કે હવેથી આવું જીવવું નથી.
બદલવું જ છે. થાવી હોય થાય. હાંજે ઓછું ખાવું, જો વહેલા ઉઠવું હોય તો. હવે આ બધી બાબત જે છે વહેલા ઉઠવાના થતા ફાયદાનો ઉપાય બતાવું છું કે ટાઈમે હાંજે હોઈએ તો જ હવારે વહેલા ઉઠાય. હાંજે ટાઈમે હોઈ જવું એ હવારે વહેલા ઉઠ્યાનો ઉપાય છે. હાંજે ઓછું ખાવું એ પણ સવારે વહેલા ઉઠ્યાનો ઉપાય છે. બહુ સુખરૂપ પથારી વગેરે ન કરવું. બહુ ટેસડાથી હુતા હોય ને તો ન જગાય. હા, તે ગુણાતીતાન સ્વામી કહેતા અમારે સાહેબ એમ નામ હોઈ જાય, કાંકરા વાગે એટલે ઘારી ઊંઘ લેવાની હોય એટલી જ આવે, પછી ઉઠી જાય. કોઈને જગાડવાનું કહી દેવું અને પાછી જગાડે ત્યારે પાછું માનવું. ઘણા કે ખરા પણ હવારે પાછું જાગે નહીં. અલાર્મ મૂકવું, જાગીને બંધ કરીને હોઈ ન જવું. પછી શિડ્યુલ એવું ગોઠવવું કે વહેલું જાગવું જ પડે. બોલો, આપણે સાગર કથા ગોઠવી દીધી તે વહેલા જાગવું જ પડે. ગોઠવી જ દીધી, વિચાર્યું કે આ નહીં કરીએ તો નહીં જગાય, માટે આવું ગોઠવી દો એટલે હવ ને જાગવું પડે. વાલા ભક્તો, આ આજ્ઞાની મર્યાદા કહું છું. હવે જે લોકોને રાત્રિની શિફ્ટ હોય નોકરી, એને ન જગાય તો ચાલે છે. બીમારી હોય, અતિ અશક્ત અને વૃદ્ધ હોય, નાના બાળક હોય, એ લોકો આ આજ્ઞા ન પાળે એનું કાંઈ નહીં. પરંતુ મારે તમારે બધાએ તો આ પાળવી જોઈ. નિષ્કામ સ્વામીએ આ શ્લોકને ગુજરાતી પદ્યમાં આ રીતે ઢાળ્યો છે.
અર્ક ઉદય પહેલા સહુ જાગી રે, હરી સમરો સહુ બર ભાગી રે. કૃષ્ણ મુખે ગાઉ રે, પછી દેહ ક્રિયા કરવા જાઉં રે. કૃષ્ણ કૃષ્ણ મુખે ગાઉ રે, પછી દેહ ક્રિયા કરવા જાઉં રે. પ્રત્યહં તુ પ્રબોધવ્યં પૂર્વમ એવા દયા દ્રવે, વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તતઃ. કાર્ય શૌચ વિધિસ્તતઃ.
ઉપવિષ્ટ્યેવ ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવનમ. 50મા શ્લોકનો આરંભ કર્યો મેં. સ્નાત્વા સુચંબુના ધૌતે પરિધારીએ ચ વાસસી. અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું, અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. આ શ્લોકમાં 3 આજ્ઞા છે. ઉઠીને હરિસ્મરણ કરીને શૌચવિધિ કર્યા પછીની 3 શું? તો કે દંત ધાવન વિધિ, પછી સ્નાન વિધિ, અને પૂજા સમયે વસ્ત્ર પરિધાન વિવેક. પહેલું દંત ધાવન એટલે કે દાંત સાફ કરવાનું કામ, જેને આપણે દાંતણ કરવું કહીએ, બ્રશ કરવું કહીએ, તે એક સ્થળે બેસીને કરવું જોઈએ. અને દાંતણ કે બ્રશ કરતી વખતે શાંતિ હોવી જોઈએ, મૌન રાખવું જોઈએ. પણ વાતો કે બોલબોલ કરતાં કરતાં આ ક્રિયા ન કરવી, કેમ કે એથી દાંત સફાઈનું કામ વ્યવસ્થિત થતું નથી. બોલતા બોલતા થૂક ઓડે એ પણ ગંદુ ગોબરું ગણાય, અને મુખ શુદ્ધિનો ખરો અર્થ સરતો નથી. દાંત સારી રીતે સાફ કરવા એ અતિશય જરૂરનું છે. હાલના ડોક્ટરો તો કહે છે કે મનુષ્યના મોટાભાગના દર્દો દાંતની અશુદ્ધિને લીધે પેદા થાય છે. દાંતમાં રહેલો મેલ હડીને જંતુ પેદા કરે છે, ને જંતુઓ ખોરાક સાથે પેટમાં જઈને શરીરના અનેક રોગો પેદા કરે છે, પેટ બગડે. માટે દાંતની સ્વસ્થતા એ પ્રથમ જરૂરી છે. શારીરિક સુખાકારી અને બળમાં વખણાતી જર્મન પ્રજાના દાંત દુનિયામાં સૌથી સ્વચ્છ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં ઘણા લોકો દાંતણ કરવાનો વિધિ એ ધર્મના સાદા નિયમ જેવો માની તેને પતાવી દેવા જેવું કામ ગણીને જેમ તેમ કરી નાખે છે. પણ એમ ન કરતાં શાંતિથી સારી રીતે દાંત સાફ કરવા જોઈએ વાલા ભક્તો, એમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. દાંત સાફ કરવામાં પણ ધ્યાન આપવાની જરૂર. દાંત ઘસવામાં બહુ જોરથી ઘસતા પેઢાને બહુ ઘસારો લાગી લોહી ન નીકળે તેમ સાફ કરવા જોઈએ. બ્રશ આમ ગહાય નહીં, એની રીત આ પ્રમાણે છે, એ શીખવું જોઈએ, બાળકોને શીખવાડવું જોઈએ. ઘણા આમ સોટી પડે, થોડા સમયમાં પેઢા ઘસી નાખે, દાંત નબળા પડી જાય ને પછી બોખો થાય. ત્યાં કે અમે બહુ બ્રશ ઘસતો તો તોય બી બોખો થઈ ગયો, એટલે જ થઈ ગયો. આમ ધીમે રહી પેઢા ઘસાવા ન જોઈએ, ઓનલી દાંત જ ઘસાવા જોઈએ. આ નિયમ સમજ્યા? પેઢા સોલવા સારું બ્રશ કરવાનું હોતું નથી, દાંત સફાઈ માટે બ્રશનો ઉપયોગ કરાય. આવી બાદ દિમાગ મેં આ બધું આ શીખવાડવું પડે. અમે તો એકવાર અહીં ડૉક્ટરને બોલાવીને આખા મંડળને બેહાડીને કેમ દાંતણ કરવું એ ડૉક્ટર પાસેથી શીખ્યા. સર અમને ન્યા જ્યાં જન્મા ત્યાં કોઈએ શીખવાડેલું નહીં, કેમ જેને આવડે તો આપણને શીખવાડે ને. આ તો બધું સત્સંગમાં આવીને આપણે બધું શીખ્યા, માટે સત્સંગને કોટી કોટી વંદન. અવની ઉપર આવી વાલે સત્સંગ થાપ્યો, આ સત્સંગ ન થાપ્યો હોત ને તો હું દિશા થાત આપડી, એ વિચાર કરો તમે. દાંતણ ટટલી આંગળી જેવું જાડું, લીલું અને ચાવવાથી દાંતને થોડી ઘણી કસરત મળે તથા કૂચો સારી રીતે થાય એવું જોઈએ. દાંતણ કાંટાવાળા કે ક્ષીરવાળા ઝાડનું સારું ગણાય છે. દાંતણના અભાવમાં મીઠું કે સારું દંતમંજન પણ ચાલે. એ પણ જ્યારે ન મળે દંતમંજન ત્યારે ઓછામાં ઓછા 12 કોગળા દાંત ઘસીને કરવા જોઈએ એમ શાસ્ત્ર કહે છે. મતલબ કે એ દાંતની અને મોઢાની વાસી ચિકાશ તો દૂર થવી જોઈએ, તે સાથે જીભની ઊળ પણ ઉતારવી જોઈએ. આ ટેવ બાળપણથી જ પડી હોય તો વધારે સારું, મોટી ઉંમરે પછીથી ટેવ પડવાનું કામ જરા મુશ્કેલ બને છે, પાકે ઘડે કાંઠા પર ચડતા નથી. દાંત સાફ કરવાની ટેવ ન પડવાથી પરિણામે દાંત ખરાબ થતાં મોઢાના, આંખના, પેટના વગેરે ઘણા દર્દો પેદા થાય છે, કટાણે દાંત પડી જાય છે, બોખા થઈએ છીએ. માટે આ બધું ધ્યાન રાખવું. અને ઘણી ટૂથપેસ્ટ વાપરવા જેવી હોતી નથી, માટે એ પણ ધ્યાન રાખવું. ગમે તે ટૂથપેસ્ટ લેવી નહીં, સારી આયુર્વેદિક વિશ્વાસપાત્ર જે હોય એનાથી જ આપણે મોઢું સાફ કરવું. આ કીધી દંત ધાવન વિધિ. હવે સ્નાન વિધિ આવે છે. દાંતણ થયા પછી મુખ ધોઈ આંખીમાં ઠંડુ પાણી છાંટવું, એનાથી આંખોનું તેજ વધે છે અને સ્ફૂર્તિ આવે છે એવું કાકા કહે છે ત્રિભુવન દાદા. પછી પવિત્ર પાણીથી સ્નાન કરવું. સ્નાનનો ખરો અર્થ શરીરના મળને દૂર કરવામ છે. માત્ર શરીર ઉપર પાણી ઢોળીને હો ગયા સ્નાન એવું કરવું નહીં. હા, એથી શરીરની અશુદ્ધિ દૂર થતી નથી. ચોખ્ખું પાણી એટલે જેમાં કચરો કસ્તર ન હોય, જીવજંતુ ન હોય, કોઈનું બોટલ કે બીજી રીતે વાપરતા વિદ્યુ ન હોય, એવું સ્વચ્છ હોવું જોઈએ. પાણીથી શરીર ચોળીને નાયા પછી ઘસીને કરકરા કપડાથી શરીર લૂસવું જોઈએ. ચોળીને નાહવું જોઈએ, શરીર હરખું લૂસવું જોઈએ, નહીતર પછી છે ને ઝીણા મોટા ચામડીના રોગ થાય, ધાધર થાય, ખ થાય, ઉપાધિ થાય બધી. માટે હરખું નાતા શીખવું ઘસીને ચોળીને, અને હરખું શરીર કોરું કરવું. હવે ત્રીજો નિયમ, પૂજા સમયે વસ્ત્ર પરિધાનનો. ત્યાર પછી એક વસ્ત્ર પહેરવું ને એક ઓઢવું, એક વસ્ત્ર પહેરીને માત્ર પૂજા વગેરેમાં બેસવું એ અર્ધનગ્ન સ્થિતિ ગણાય છે. માટે એક પહેરવું ને એક ઓઢવું એમ બે વસ્ત્રનો ઉપયોગ કરવો. ઘણા ગોળ ગોળ રૂમાલીઓ વીંટી દે, અને પૂજા કરે એ સારું નહીં. એમાં મોટી જબર ફાઇંદ હોય, ગોળ રૂમાલ વીટે, હે પોપૈયા ઉપર પડસડાવ્યું એવું લાગે. માટે એક ધોતિયું પહેરવું, આગલી પાછલી પાટલી વાળવી, તો આમ શેઠ જેવા લાગે. એમ ઓલી તો અર્ધ નગ્ન સ્થિતિ કહેવાય ભાઈ. પહેરવા ઓઢવાના વસ્ત્રો પણ શુદ્ધ ધોયેલા જોઈએ, તે કોઈએ વાપરેલા ન હોય અને પૂરતા પહેરાય કે ઓઢાય એવા હોય એવા જોઈએ. એ વસ્ત્રો હુતરાવ હોય તોય ચાલે, સળના કે રેશમી ગમે તે હોય, પણ મેલા ન હોવા જોઈએ. આંતરિક શુદ્ધિ માટે બાહ્ય વસ્ત્રાદિકની શુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે. અને સ્ત્રીઓએ તો સઘળા જ વસ્ત્રો પહેરવા, ચોળી ચણિયો હાડલો વગેરે, અને પૂજા કરવી. નાયા પછી સેવા કરવા માટે રેશમી વસ્ત્રો જોઈએ એવું કાંઈ નથી. સુતરાઓ ધોયેલા વસ્ત્ર પણ ચાલે, રેશમી વસ્ત્ર પણ મેલું હોય તો તે અસ્વચ્છ ગણાય. માટે છે ને રેશમી મેલું નહીં સારું, ને હુતરાવ તો ધોયેલા જોઈ. ઉપવિષ્ટ્યૈવ ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવનમ, સ્નાત્વા સુચંબુના ધૌતે પરિધારીએ ચ વાસસી. આ રીતે 50મો શ્લોક થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.